એકત્રા ફાઉન્ડેશન પ્રસ્તુત કરે છે જ્ઞાનગોષ્ઠ, વિશ્વના શ્રેષ્ઠ વિચારો અને વિચારકોનો સાર, હવે આપણી ભાષામાં.
આપનું સ્વાગત છે. આજે આપણે એક એવા વિચારકની વાત કરવાના છીએ જેમણે દુનિયાને જોવાની રીત બદલી નાખી. ફ્રેડરિક એંગલ્સ, જર્મન ફિલસૂફ, સમાજ વૈજ્ઞાનિક અને હા, કાર્લ માર્ક્સના સૌથી નજીકના સાથી.
બરાબર. અને એંગલ્સની સૌથી એમ કહી શકાય કે અનોખી વાત એ હતી કે તેઓ પોતે એક ખૂબ જ સમૃદ્ધ ઉદ્યોગપતિ પરિવારમાંથી આવતા હતા.
હા, એ જ તો. મૂડીવાદના કેન્દ્રમાં ઉછર્યા અને છતાં એના કટ્ટર ટીકાકાર બન્યા.
સાચી વાત. એમને સિસ્ટમને અંદરની ખબર હતી એટલે કદાચ એમનું વિશ્લેષણ વધુ સચોટ હતું.
તો આજે આપણે એમની આખી સફર, એમના મુખ્ય વિચારો અને આજે પણ એ કેટલા પ્રસ્તુત છે એના પર ઊંડાણપૂર્વક નજર કરીશું.
ચોક્કસ. એ સમજવા માટે પહેલા એ સમય જોવો પડે જેમાં એંગલ્સ જીવ્યા. 18મી સદી, યુરોપમાં ઔદ્યોગિક ક્રાંતિનો સમય.
બધું બદલાઈ રહ્યું હતું નહીં? શહેરો મોટા થતા હતા, ફેક્ટરીઓ ધમધમતી હતી.
હા, પણ સાથે સાથે મજૂરોનો એક મોટો વર્ગ ઉભરી રહ્યો હતો જેમની હાલત ખરેખર બહુ ખરાબ હતી. ચારે બાજુ અશાંતિ હતી, સમાજવાદી વિચારો ફેલાઈ રહ્યા હતા. 1848ની ક્રાંતિઓનો એ દોર હતો.
અને બૌદ્ધિક રીતે પણ ભારે ઉથલપાથલ હતી. હેગલનો આદર્શવાદ, પછી ફોયરબાખનો ભૌતિકવાદ.
બરાબર. અને ડાર્વિન કે જ્હોન સ્ટુઅર્ટ મિલ જેવા સમકાલીનો પણ હતા. આ બધાની વચ્ચે એંગલ્સે પોતાનો માર્ગ શોધ્યો.
એમનો જન્મ તો બારમેનમાં, જે ત્યારે પ્રશિયામાં હતું, એક શ્રીમંત કાપડ ઉત્પાદકના ઘરે. પિતાની ઈચ્છા હતી કે ધંધો સંભાળે, એટલે યુનિવર્સિટીનું શિક્ષણ પણ અધૂરું મૂકવું પડ્યું.
પણ એમના જીવનમાં બે મોટા વળાંક આવ્યા જેણે બધું બદલી નાખ્યું. પહેલો, બર્લિનમાં લશ્કરી સેવા દરમિયાન. ત્યાં એ યંગ હેગેલિયન્સ નામના રેડિકલ ગ્રુપના સંપર્કમાં આવ્યા.
અને બીજો, કદાચ સૌથી મહત્વનો, માન્ચેસ્ટરનો અનુભવ.
હા, બિલકુલ. 1842 થી 1844 પિતાની ફેક્ટરી સંભાળવા ગયા અને ત્યાં એમણે મજૂરોની જે દશા જોઈ એમના પર ઊંડી અસર થઈ. શોષણ, ગરીબી, બધું નજરો નજર જોયું.
અને ત્યાં જ પછી 1844માં પેરિસમાં માર્ક્સ સાથે એમની મુલાકાત થઈ. સક્રિય રહ્યા.
હા, અને પછી લાંબો સમય, લગભગ 20 વર્ષ, માન્ચેસ્ટરમાં રહીને માર્ક્સને આર્થિક રીતે ટેકો આપ્યો જેથી માર્ક્સ પોતાનું સંશોધન ચાલુ રાખી શકે. અને છેલ્લે માર્ક્સના મૃત્યુ પછી એમના કામને આગળ વધાર્યું, માર્ક્સવાદના મુખ્ય પ્રવક્તા બન્યા.
એમના શરૂઆતના કામમાં પેલું પુસ્તક ધ કન્ડિશન ઓફ ધ વર્કિંગ ક્લાસ ઇન ઇંગ્લેન્ડ.
હા, 1845નું. એ બહુ જ મહત્વનું કામ છે. માત્ર ભાવનાત્મક નથી પણ માન્ચેસ્ટરના નક્કર અનુભવો અને આંકડાઓ પર આધારિત અભ્યાસ છે. સમાજશાસ્ત્ર માટે પાયાનું પુસ્તક ગણી શકાય.
અને પછી આવ્યું ધ કમ્યુનિસ્ટ મેનિફેસ્ટો 1848માં માર્ક્સ સાથે મળીને. એનું પેલું વાક્ય તો આજે પણ ગુંજે છે.
ઇતિહાસ એટલે વર્ગ સંઘર્ષનો ઇતિહાસ.
બરાબર.
બુર્જવા અને પ્રોલેટેરિયેટ વચ્ચેનો સંઘર્ષ અને ક્રાંતિનું આહ્વાન, એણે ખરેખર દુનિયા હચમચાવી દીધી.
પછી એમનું એન્ટી ડ્યુરિંગ પણ બહુ પ્રખ્યાત થયું, ખરું ને?
હા, 1878માં. એમાં એમણે માર્ક્સવાદના સિદ્ધાંતો જેમ કે દ્વંદ્વાત્મક ભૌતિકવાદ અને ઐતિહાસિક ભૌતિકવાદ એને વ્યવસ્થિત રીતે રજૂ કર્યા, સરળ ભાષામાં સમજાવ્યા. દ્વંદ્વાત્મક ભૌતિકવાદ એટલે મૂળભૂત રીતે પરિવર્તન કેવી રીતે આવે છે, વિરોધાભાસોના સંઘર્ષ અને નિરાકરણથી.
અને માર્ક્સના અવસાન પછી એમણે ધ ઓરિજિન ઓફ ધ ફેમિલી, પ્રાઇવેટ પ્રોપર્ટી એન્ડ ધ સ્ટેટ લખ્યું. એ પણ બહુ ચર્ચાસ્પદ રહ્યું.
ખરેખર, કારણ કે એમાં એમણે કુટુંબ, ખાનગી મિલકત અને રાજ્ય જેવી સંસ્થાઓને કોઈ શાશ્વત કે કુદરતી નહીં પણ ચોક્કસ આર્થિક તબક્કાની પહેલાશ ગણાવી. આ બહુ રેડિકલ વિચાર હતો.
તો એમના મુખ્ય વિચારોનો સાર શું કહી શકાય?
ઐતિહાસિક ભૌતિકવાદ.
હા,
એટલે કે સમાજનો આધાર આર્થિક વ્યવસ્થા છે. પછી દ્વંદ્વાત્મક ભૌતિકવાદ, પરિવર્તનનો નિયમ. વૈજ્ઞાનિક સમાજવાદ, મતલબ કે મૂડીવાદના આંતરિક વિરોધો જ સમાજવાદ લાવશે. અને આ બધાના મૂળમાં વર્ગ સંઘર્ષ.
એટલે માર્ક્સવાદને વ્યવસ્થિત સ્વરૂપ આપવામાં અને લોકો સુધી પહોંચાડવામાં એમનો ફાળો બહુ મોટો રહ્યો. એ માત્ર માર્ક્સના બીજા નંબર નહોતા.
ના, બિલકુલ નહીં. એક સ્વતંત્ર અને મૌલિક વિચારક હતા. અને આજે પણ જુઓ, અસમાનતાની વાત હોય, શ્રમિકોના અધિકાર હોય, ગ્લોબલાઇઝેશન હોય, એંગલ્સનું વિશ્લેષણ ક્યાંક ને ક્યાંક કામ લાગે જ છે.
એમના કેટલાક ક્વોટ્સ પણ બહુ જાણીતા છે. પેલું, રાજ્ય નાબૂદ નથી થતું તે કરમાઈ જાય છે.
એન્ટી ડ્યુરિંગમાંથી.
એનો શું અર્થ લેવો?
એમનો મતલબ હતો કે જેમ જેમ સમાજવાદમાં વર્ગો ખતમ થશે તેમ રાજ્યની એટલે કે એક વર્ગ દ્વારા બીજા પર શાસન કરવાના સાધનની જરૂરિયાત ઓછી થતી જશે, એ ધીમે ધીમે અપ્રસ્તુત બની જશે, કરમાઈ જશે.
અને બીજું, સ્વતંત્રતા એ આવશ્યકતાની સ્વીકૃતિ છે. આ થોડું ફિલોસોફિકલ લાગે છે.
હા, એમના ભૌતિકવાદી દર્શન મુજબ સાચી સ્વતંત્રતા કુદરતી અને સામાજિક નિયમોને સમજવામાં છે, એની મર્યાદામાં રહીને કામ કરવામાં છે. નિયમોને જાણ્યા વગરની સ્વતંત્રતા એ ભ્રમ છે.
અને મને પેલું કોટ ગમે છે, એક ટન સિદ્ધાંત કરતા એક અંશ ક્રિયા વધુ મૂલ્યવાન છે. આ એમના પ્રેક્ટિકલ અભિગમ વિશે શું કહે છે?
બરાબર, સિદ્ધાંત જરૂરી છે પણ જ્યાં સુધી એને અમલમાં ન મુકાય ત્યાં સુધી એ અધૂરો છે. થિયરી અને પ્રેક્ટિસ બંને સાથે ચાલવા જોઈએ.
એમના અંગત જીવન વિશે પણ કેટલીક રસપ્રદ વાતો છે નહીં? પેલું બેવડું જીવન.
હા, ખરેખર એક તરફ વિક્ટોરિયન જેન્ટલમેન, શિકાર, વાઇન, ક્લબ, બીજી તરફ ગુપ્ત રીતે ક્રાંતિકારી લેખો લખતા, ચળવળકારોને મદદ કરતા.
અને પેલી માન્ચેસ્ટરની આયરિશ બહેનો મેરી અને લીઝી બર્ન્સ, એમની સાથેના સંબંધોએ પણ એમના પર અસર કરી હશે?
ચોક્કસ, એ બહેનો મજૂર વર્ગમાંથી આવતી હતી. એમણે એંગલ્સને એ વર્ગની વાસ્તવિક જિંદગીને વધુ ઊંડાણથી સમજવામાં મદદ કરી હોય એવું મનાય છે.
અને કહેવાય છે કે બહુ બધી ભાષાઓ જાણતા હતા.
હા, લગભગ એક ડઝનથી વધુ. અને લશ્કરી વ્યૂહરચનામાં પણ નિષ્ણાત હતા. મિત્રો એમને મજાકમાં ધ જનરલ કહેતા.
પણ સૌથી મોટી વાત તો એ છે કે એમણે પોતાની મહત્વાકાંક્ષાઓ બાજુ પર મૂકીને માર્ક્સને આર્થિક મદદ કરી જેથી દાસ કેપિટલ પૂરું થઈ શકે.
ખરેખર આ એમની નિષ્ઠા અને મિત્રતાનું ઉત્તમ ઉદાહરણ છે. એમણે બતાવ્યું કે ઊંડું ચિંતન અને સામાજિક પરિવર્તન માટેની પ્રતિબદ્ધતા સાથે ચાલી શકે છે. એમણે માર્ક્સવાદને સિદ્ધાંતમાંથી જન આંદોલન બનાવવામાં મદદ કરી.
તો અંતે શ્રોતાઓ માટે એક સવાલ મૂકીએ. જો એંગલ્સ આજે હોત તો અત્યારની આ ગિગ ઇકોનોમી, કામની બદલાતી પરિસ્થિતિઓ, ટેકનોલોજીની અસર, આ બધા વિશે શું વિચારતા? શું એમનો 19મી સદીનું વિશ્લેષણ આજે પણ એટલું જ લાગુ પડે? વિચારવા જેવો પ્રશ્ન છે.
આ જ્ઞાન સંવાદ અહીં પૂર્ણ થાય છે. પાછા મળશું અન્ય એક મહાન વિચારક સાથે એકત્ર જ્ઞાનગોષ્ઠીમાં.